અઢારનું સાતમું વચનામૃત સંવત 1874 ના માક્ષર સુધી દસમીને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શાસ્ત્રમાં જ્યાં જ્યાં આધ્યાત્મ વાર્તા આવે છે ત્યાં તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે, માટે આધ્યાત્મ વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ તે સર્વે સાંભળો. અહીંયા મહારાજે કીધું કે જ્યાં લીલાચરિત્રો, મેં પહેલી વાત કરી કે જ્યાં લીલાચરિત્રોની વાત આવે ત્યાં સહજ આપણને એની અંદર રસ પડે, પણ જ્યારે આધ્યાત્મચરિત વાર્તાઓ આવે, સિદ્ધાંતોની વાર્તા આવે, ગહન વિષય આવે ત્યારે ઘણી વખત સમજણ પડતી નથી ને શબ્દોની અંદર ગૂંચવાઈ પણ જવાય છે. એટલે મહારાજ અહીંયા આગળ કહે છે કે તે યથાર્થપણે અમે કહીએ છીએ એને તમે સર્વ સાંભળો. તે યથાર્થપણે શું? તો સ્થૂળ સૂક્ષ્મને કારણ એ દેહને, એ ત્રણ દેહને વિશે એકાત્મપણે જે વર્તવું તેને જીવ અન્વયપણું કહેવાય છે. આવાલા ભક્તો, અન્વયપણું અને અહીં આગળ બીજો શબ્દ છે વ્યતિરેકપણું. એટલે પહેલા એ શબ્દનો અર્થ આપણે સમજીએ કે અન્વયપણું એટલે જેની અંદર એકાત્મ ભાવ વર્તતો હોય. હું તમને એક દ્રષ્ટાંત આપું, આના યુવાનો માટે ખાસ થોડી મહેનત કરી છે એટલે જ કહું. અન્વયપણું એટલે લોજિકલ કનેક્શન ઓફ ધ વર્ડ્સ એઝ ટુ હાઉ ડિફરન્ટ વર્ડ્સ રિલેટ વિથ ઇચ અધર ટુ કન્વે અ સિગ્નિફિકન્ટ મિનિંગ ઓફ ઓર એન આઈડિયા. એક સિગ્નિફિકન્ટ મિનિંગ અને આઈડિયાને બતાવવા માટે બે અલગ વર્ડોને, શબ્દોને સમન્વય કરી એકાત્મ ભાવથી બતાવ્યો એને અન્વયપણું કહેવાય. એટલે હું તમને એક એનું દ્રષ્ટાંત પણ આપું. જેમ માટીનો ઘડો, તો એની અંદર માટી પણ છે અને ઘડો પણ છે, પણ ઘડો તૂટી જાય તો ઘડો નથી રહેતો પણ માટી નિત્ય રહે છે. એટલે માટીનું અસ્તિત્વ નિત્ય છે અને ઘડાનું અસ્તિત્વ એની અંદર સમાયેલું છે. ઘડાની અંદર માટી સમાયેલી છે અન્વયપણું, પણ જ્યારે ઘડો તૂટી જાય તો ઘડો નથી રહેતો પણ માટી તો યથાર્થપણે રહે છે. એક દ્રષ્ટાંત આપીને હું આગળ આ શાસ્ત્રને આપણે વાંચીએ તો મહારાજે કીધું સ્થૂળ સૂક્ષ્મને કારણ અને એ ત્રણેય દેહને વિશે એકાત્મપણે જે જીવનું રહેવું તે અન્વયપણું કીધું. એટલે આ શરીરની અંદર જ્યારે જીવ સ્થૂળ સૂક્ષ્મને કારણ જીવ જ્યારે એની અંદર બદ્ધ અવસ્થાની અંદર છે ત્યારે એ એકાત્મ ભાવથી આપણને વર્તે છે, આપણે એની અંદર જુદાપણું જોતા નથી. અને એટલે એ અન્વયપણું છે, જીવનું અન્વયપણું શરીરની અંદર કે એક એક ભાવથી અંદર રહેલો છે. પણ જ્યારે અને એ ત્રણેય દેહ થકી પૃથક સત્તા માત્ર તે કહેવો તે જીવનું વ્યતિરેકપણું છે. એટલે આ શરીર ન હોય પણ છતાંય જ્યારે જીવ સત્તા માત્ર પોતે બ્રહ્મરૂપ થઈને જે રહેતો હોય એ જે જીવનું એ વ્યતિરેકપણું છે. વ્યતિરેકપણું એટલે ડિસ્ટિંક્ટ, બે જુદું થવું અને એની અંદર જુદા ભાવનું રહેવું. એટલે જેમ આપણે કહીએ છીએ કે જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય, પણ જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય, અગ્નિ ન હોય તો ધુમાડો ન હોય, તો ધુમાડો ન હોય ત્યાં અગ્નિ ન હોય. એટલે એકનું અસ્તિત્વ એ બીજાના ઉપર નિર્ભર ત્યાં રહેલું છે, એ એક ભાવ એની અંદર રહેલો છે. અગ્નિ અને ધુમાડો બંનેનો સાથે, જ્યાં ધુમાડો ન હોય ત્યાં અગ્નિ નથી હોતો એવું એનું ભાવ અહીંયા રહેલો છે. તે ત્રણ દેહ જે બતાવ્યા સ્થૂળ સૂક્ષ્મને કારણ એ દેહને વિશે જ્યારે જીવાત્મા એકાત્મભાવથી વર્તતો હોય ત્યારે જીવનું અન્વયપણું કીધું, અને જ્યારે પૃથકપણે એટલે અલગપણે ડિસ્ટિંક થઈને જ્યારે વર્તતો હોય ત્યારે એનું જીવનું વ્યતિરેકપણું મહારાજે શાસ્ત્રમાં સમજાયું છે. અને એ જ રીતે જે વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણ શરીરે સહિત ઈશ્વરને કહેવા તે ઈશ્વરનું અન્વયપણું છે, અને તે ત્રણ શરીરથી પૃથક તે સત્તા માત્ર કહેવા તે ઈશ્વરનું વ્યતિરેકપણું છે. જેમ જીવનું અતિરેકપણું સ્થૂળ સૂક્ષ્મને કારણ શરીરને એકાત્મ ભાવે વર્તીને એ અન્વયપણું છે, એમ ઈશ્વર માટેનું અન્વયપણું ઈશ્વરનો જે વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત એટલે મૂળ વિકાર રહિત, અવ્યાકૃતનો અર્થ થાય મૂળ વિકાર વિકૃત રહિત જે એનું મૂળ સ્વરૂપ છે એની અંદર જ્યારે શરીર ભાવની અંદર રહેલા છે ત્યારે ઈશ્વર અન્વયપણું કહેવાય. અને ત્રણેય શરીરથી જ્યારે વિરક્ત અથવા તો એ ત્રણેય શરીરથી પૃથક જ્યારે વર્તતા એનું કહેવું એનું વ્યતિરેકપણું છે. અને તેમ માયા જે છે તે માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ તેને વિશે વ્યાપક જે અક્ષર બ્રહ્મ તેને કહેવું તે અક્ષર બ્રહ્મનું અન્વયપણું છે, જે માયા અને માયાનું જે અનંત રચના, માયાનું કાર્ય, અનંત કોટી બ્રહ્માંડો, એની અંદર વ્યાપકપણે જે રહેલું છે એવું જે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ, તે એનું અન્વયપણું છે. અને એનાથી પૃથક અક્ષર બ્રહ્મ પોતે સત્તાપણે માત્ર સચ્ચિદાનંદ અક્ષર બ્રહ્મ તેનું કેવું, એ એનું વ્યતિરેકપણું છે. એનાથી ડિસ્ટિંગ થઈને ત્રણેય બ્રહ્માંડો બતાવ્યા, માયા અને માયાના રચિત અનંત બ્રહ્માંડો, એનાથી વ્યતિરેક જ્યારે ડિસ્ટિંગ વર્તતા હોય તો એનું વ્યતિરેકપણું છે. અને સર્વ તથા અક્ષર બ્રહ્મ, ઈશ્વર, જીવ અને માયા, અને માયાના કાર્ય જે બ્રહ્માંડ, એને વિશે શ્રી કૃષ્ણ ભગવાનને અંતર્યામી કહેવા અને નિયંતાપણે કહેવા, તે ભગવાનનું અન્વયપણું છે. આ તત્વવાળા ભક્તો યાદ રાખજો, પહેલું જીવ બતાવ્યું, જીવનું વ્યતિરેક અન્વયપણું એ શરીર સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીર, ઈશ્વરનું વ્યતિરેક અને અન્વયપણું એના માટે વિરાટ સૂત્રાત્મ અને અવ્યાકૃત શરીર, અને એ જ રીતે માયાનું જે છે તે માયાનું અન્વયપણું અને અતિરેકપણું તે અક્ષર બ્રહ્મનું વ્યતિરેકપણું, માયા અને માયાના રચેલા બ્રહ્માંડો એની અંદર બતાવ્યું, અને હવે ભગવાન કૃષ્ણ, ભગવાન પુરુષોત્તમ નારાયણનું જે અન્વયપણું અને અતિરેકપણું એ કેવું છે, તો કે અક્ષર બ્રહ્મ, ઈશ્વર, જીવ, માયા અને માયાના જે કાર્ય બ્રહ્માંડને વિશે અંતર્યામીપણે અને નિયંતાપણે, બંને શબ્દ વાલા ભક્તો બહુ મહત્વના છે, અંતર્યામીપણે અને નિયંતાપણે એ જે કહેવા તે ભગવાનનું અન્વયપણું છે. અને સર્વથી પૃથક કરીને પોતાના ગૌલોકધામને વિશે, જે બ્રહ્મજ્યોતને વિશે એટલે તેજને વિશે જે રહ્યા જે એમ જે કહેવું તે ભગવાનનું વ્યતિરેકપણું છે. એટલે ભગવાનનું વ્યાપક પણું આ સમગ્ર જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ જે તત્વ પાંચ છે એ અનાદિના તત્વો છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ આ વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર એનું નિરૂપણ કર્યું છે કે ભગવાન વર્તે છે, આ પાંચ સનાતન તત્વો છે, એકબીજાની અંદર કેવી રીતે અન્વયપણે વર્તે છે અને કેવી રીતે વ્યતિરેકપણે વર્તે છે. જ્યારે ભગવાનનું તત્વ એ સમગ્ર જીવ ઈશ્વર માયા અને બ્રહ્મ, માયાનો શબ્દ કહીએ એટલે બ્રહ્માંડોની અંદર, માયાનું કાર્ય બ્રહ્માંડોની પણ એની અંદર સમાવેશ થઈ જાય, તો પરમાત્માનું અન્વયપણું શું છે? તો પરમાત્માનું અન્વયપણ સમગ્ર બ્રહ્માંડ, જીવ, ઈશ્વર અને માયાની ઉપર એ પરમાત્માનું નિયંતાપણું અને એમનું અંતર્યામીપણું, એ એમનું અન્વયપણું છે. એ અંતર્યામી સ્વરૂપે અને નિયંતા રૂપે એ ભગવાન એ ત્રણેય ચારેય તત્વોની અંદર ભગવાનનો વાસ એની અંદર રહેલો છે. અને મહારાજ પૃથક પણ એનાથી જ્યારે વર્તતા હોય ત્યારે એનું વ્યતિરેકપણું કીધું. એ જ રીતે અક્ષર બ્રહ્મનું વ્યતિરેકપણું, એ જ રીતે માયાનું વ્યતિરેકપણું, એ જ રીતે જીવનું વ્યતિરેકપણું પણ શાસ્ત્રોની અંદર બતાવ્યું છે. થોડો વિષય ગહન છે એટલે બહુ એમાં ઊંડો ઉતરતો એટલા માટે નથી, સમજી રાખજો, કારણ કે આ જીવનની અંદર એટલા માટે ભગવાનની મહત્તા જાણવા માટે જરૂરી છે કે ભગવાનને સર્વ કરતા હતા, સર્વના નિયંતા જ્યારે જાણીએ ત્યારે જે ચારે સનાતન અનાદિ તત્વો જે છે એમાં સર્વથી પર એટલે સર્વથી જે મોટામાં મોટું તત્વ છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું તત્વ છે. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું સાતમું સહજાન સ્વામી મહારાજની.